பிரபல்ல கருணாரத்ன பரண விதான
சபாபதி மட்ட கொச்சர வெளாவ தினோது கிளா தென கண்ட கமிட்டி
நாய்
கமிஷதி மே வெளாவே අපි විවාදයට බඳුන් කරන්නේ බලහත්කාරයෙන් අතුරුදහන් කිරීම වලින් සියලු තැනැත්තන් ආරක්ෂා කිරීම සඳහා වූ ජාත්‍යන්තර සම්මුතිය බලගැන්වීම සඳහා අපේ රටේ නීතියක් සම්පාදනය කිරීම සම්බන්ධයෙන්ුයි අපි මේ විවාදය පවත්වාගෙන යන්නේ. සභාපතිතුමනි, මේ වගේ නීති අපේ රටේ මේ පාර්ලිමේන්තුවට සම්මත කරන්නට වෙලා තිබෙන්නේ කහම්බෙන් වෙච්ච දේවල් නෙවෙයි. අපේ සෑහෙන කාලයක් මේ නිදහසෙන් පස්සේ අපි තාම දරුණු ගණේ සිවිල් යුද්ධවලට අපි සමාජයක් හැටියට මුහුණ දුන්නා. උතුරේත් දකුණේත් අපි ඒවාට විවිධ නම් දුන්නත්, කැරැල්ල කිව්වත්, නැගිටීම කිව්වත්, බෙදුම්වාදය කිව්වත්, අවසාන වශයෙන් ගත්තාම පස්සේ ඒවාට අපි පොදුවේ හඳුන්වන්න පුළුවන් මේවා ඔක්කොම ඇති වෙච්චි සිවිල් යුද්ධ. සිවිල් යුද්ධයක ස්වභාවය තමයි සමස්ත සමාජයම සමස්ත සාපරාධීකරණයකට ලක්වීම. රජය වෙන්න පුළුවන්, ආරක්ෂක අංශ වෙන්න පුළුවන්, සටන් වදින්නම් වෙන්න පුළුවන්, අරගල කරන්නම් වෙන්න පුළුවන්, ජනමාධ්‍ය වෙන්න පුළුවන්, රාජ්‍ය සේ වෙන්න පුළුවන්, පොදු ජන සමාජය වෙන්න පුළුවන්. ඕන සමාජයක් සමස්ත සාපරාධීකරණයකට සමාජයක් ලක්වීමයි සිවිල් යුද්ධකින් සිද්ධ වෙන්නේ. නමුත් අපි සමාජයක් හැටියට දීර්ඝකාලීනව අපි පෙන්වලා දුන්නේ මොකක්ද? අපි ඒවා ශිෂ්ට සම්පන්න දියුණු ප්‍රජාතන්ත්‍රවාදී සමාජයක් හැටියට විසඳා ගන්නට අපි කල් ගන්නවා, නැත්නම් ඒව අමතක කරනවා, අපි අසමත් වෙනවා කියන එක අපි පෙන්ලා දුන්නේ. ඒ නිසා තමයි අපේ රටේ වගේ රටවල් වල මේ වැති වෙන ප්‍රශ්න ජාත්‍යන්තරීකරණයට වෙලා ලක්ුණේ. ඒවා අපි කැමති දේවල් නෙවෙයි, නමුත් ඒවා සිද්ධ වෙලා තියෙන දේවල්. ඒ යථාර්ථය අපිට මූණ දෙන්න වෙලා තිබෙනවා. ඒ නිසා තමයි මේ ප්‍රශ්න විසඳීමේදී ජාත්‍යන්තර ලෝකයක් එක්කත් අපිට වැඩ කරන්න වෙලා තිබෙන්නේ. නමුත් මගේ මූලික අදහස තමයි ජාත්‍යන්තර සම්මුතියක් තිබුණත් නැතත්, ජාත්‍යන්තර ලෝකයේ අපෙන් එක ඉල්ලුවත් නැතත්, අපේ සමාජයට මේ වගේ යන්ත්‍රණයක්, වගේ ක්‍රියාදාමයක් අද ඉතාම අත්‍යවශ්‍ය වෙලා තිබෙනවා. අද අපි මේ කතා කරන්නේ අපේ ලංකාවේ සමාජය එක්තරා ආකාරයකට බියෙන් සලිත වෙලා තිබෙන අවස්ථාවක. අනාගත සිවිල් යුද්ධයක ඕන්නම් බීජ අපිට දකින්න පුළුවන් අවස්ථාවක. එම නිසා මේ පාර්ලිමේන්තුව අපි ඉතාම වගකීමෙන් යුක්තව මේ දිහා බලන්න අවශ්‍යයි. මම ඉතාම ගරු කරනවා ගරු වාසුදේව නානායක්කාර මහත්මයා ඉදිරිපත් කළ එක කාරණාවක්, මේ උදාර්පණ නීතිය සම්බන්ධයෙන් පැහැදිලිතාවක් ලැබෙන්න ඕනි. මේ ලංකාවේ පුරවැසියන්ට බල නොපාන ආකාරයට මෙය සඳහන් වෙන්න ඕනි කියන යෝජනාව ඉතාම වැදගත් යෝජනාවක් හැටියට මම සලකනවා. මම හිතන්නේ රජය පැත්තෙන් ඒට සුභවාදී ප්‍රතිචාරයක් දක්වයි කියලා. ඒ වගේම ගරු සභාපතිතුමනි, මේ පනත මේ යෝජනාව ඉදිරිපත් වෙන වෙලාවේ මේ රටේ ඉතාම වැරදි අවබෝධයක් සමාජගත කරන්නට යම් යම් පිරිස් උත්සාහ ගත්තා. ඒක හරියට අර කොත් රොටිය ගහපු වඳ පෙත්ත වගේ. මේ ගැන කිව්වේ මොකක්ද? මේ රටේ යුද්ධයේදී මේ ත්‍රස්තවාදය පරාජය කරන්නට වැඩ කරපු, ඒ යුද හමුදාවල වැඩ කරපු, ඒ ආරක්ෂක සෙබළුන්ව දංගෙඩියට ගේන්න යන්න හදන පනතක් කියලා මේ සම්බන්ධයෙන් ඉතාමත්ම නරක වැරදි චිත්‍රයක් සමාජගත කරන්න සමාජය උත්සාහ ගත්තා. විශේෂයෙන්ම මම මේ වෙලාවේ කියන්න කැමති, ඒ වගේ පිරිස්, ඒ වගේ කුණු වූ අධ්‍යාත්මයන් ඇති පුද්ගලයෝ අද ඇති වෙලා තිබෙන තත්ත්වයන් සම්බන්ධයෙන් ඒ ආකාරයටම වැඩ කරගෙන යනවා. මං හිතන්නේ අපි මේව ගැන අවධානය ලක්කර ගන්න ඕනේ හොඳම වෙලාව තමයි මේක. අපි පවු කරගෙන ආපු සිවිල් යුද්ධ ඉතිහාසය කියන්නේ ඒක මහා භයානක ඉතිහාසයක්. අපි සියලු දෙනාගේම මනුෂ්‍යත්වය අපට අහිම කරපු ඉතිහාසයක්. එමනම් ඒකෙන් ගොඩෙන් දිද්දි අපි දියුණු මිනිස්සු හැටියටයි වැඩ කරගෙන යන්න ඕනේ. එම නිසා අපි මේ පනත සම්මත වෙන වෙලාවේ, මේ ජාත්‍යන්තර සම්මුතියට අදාළ නීතියක් ලංකාවේ බලගැන්වෙන වෙලාවේ, අපි මේ වෙලාවේ මේ සමාජය නැවත බයෙන් සලිත කරන්නට, වැරදි චිත්‍ර මවාපාන්නට, මේව සම්බන්ධයෙන් කුමන්ත්‍රණ න්‍යායන් මතු කරලා ඉවර වෙලා සමාජයේ ඉදිරි ගමන වළක්වන්න නෙමෙයි අපි වැඩ කටයුතු කරන්න අවශ්‍ය වෙලා තිබෙන්නේ. එම නිසා මේ නීතිය ශිෂ්ට සම්පන්න නීතියක් හැටියට අපි පිළි අරගෙන අපි ඉස්සරහට යන්නට අවශ්‍යයි. රටේ අනාගතයේදී මේ වගේ සිවිල් යුද ඇතිවීම වළක්වීම සඳහා ගන්නා වූ පූර්ව සූදානමක් හැටියටයි. අද මේ අවස්ථාවේදී සිංහල සමාජය සහ මුස්ලිම් සමාජය අතර ලොකු ආතතියක් එකිනෙකා කෙරේ සැකයක් බියක් සභාපතිතුමනි ඇති වෙලා තිබෙනවා. මීට අවුරුදු ගණනාවකට කලින් දළදා මාලිගාව ඉස්සරහා එල්ටීටී ත්‍රස්තවාදී බෝම්බයක් පිපුරුණ වෙලාවේ මේ සමාජයේ සිංහල බෞද්ධ සමාජය ඉතාම සාමකාමීව ඇසුරුණා. නමුත් මේ පසුගියදා සිද්ධියෙන් පස්සේ අද ඒ වගේ තත්ත්වයක් දකින්න නැහැ. මේකෙන් පෙනෙන්නේ මොකක්ද? මේ හුදෙක් නිසර්ගයෙන් අහම්බයෙන් මිනිසුන්ගේ තිබෙන ජාතිවාදී වර්ගවාදී හැඟීම් එළියට දමනවා පමණක් යයි කියලා අපිට හිතන්න අමාරුයි. මේවා පිටිපස්සේ ලේ සුවඳට ඉවල්ලන අපේක්ෂා භංගයත්වයට පත් වූ යම් යම් පිරිස් වැඩ කරනවායි කියලා මම හිතන්නේ අපිට පෙනෙන්න තිබෙනවා. එම නිසා අපි මේ වෙලාවේ මේ පාර්ලිමේන්තුවේ මහා ජනතාව නියෝජනය කරන සියලුම දේශපාලන පක්ෂවල නායකයින් සහිත සර්වපාක්ෂික සමුළුවක් කැඳවන්න කියලා අපි ජනාධිපතිතුමාගෙන් ඉල්ලන්න කැමතියි. ඒ සමාජයේ බියසක තුරන් කරලා ඉවරලා සමාජයේ ආවේග බාරව වැඩ කරන පිරිස් පාලනය කරලා ඉවරලා මේ සිංහල දෙමළ මුස්ලිම් ජනවර්ගවල ඒ සමගිය ආරක්ෂා කරලා මේ ඇතුළත තියෙන වෛරී සහගතභාවයෙන් නිවන්ට මේ පාර්ලිමේන්තුවේ නියෝජනය කරන සියලුම දේශපාලන නායකයන්ට යම්කිසි කාර්යභාරයක් පවරන්න කියලා අපි ජනාධිපතිතුමාගෙන් ඉල්ලන්න කැමැති. ඒ වෙනුවෙන් සර්වපාක්ෂික සමුළුවක් ඇඳලා මේ පාර්ලිමේන්තුවේ සියලුම නායකෝ එකවන්නක සමගි බැම්මෙන් වැඩ කළා ඉවරලා මේ ඇතුළත තියෙන ආතතිය බය තුරන් කරන්න සියලු දෙනාම ඉදිරිපත් කරන වැඩ කරන්න කියලා මේ වැදගත් පනත සම්මත කරගන්න යන වෙලාවේදී අපි තීන්දුව කරන්න කැමැතියි. ඒ වගේම සභාපතිතුමනි මම කියන්න කැමැතියි ජාතිය ආගම වැනි හැඟීම් තුරන් වෙන්නේ නැහැ. සමහර අය යෝජනා කළාට ඒවා තුරන් කරපු සමාජයක් තියෙනවා කියලා යථාර්ථයක් නෙවෙයි. තමන්ගේ ජාතියට, තමන්ගේ ආගමට, තමන්ගේ රටට දක්වන ඇල්ම ඒ ඉතාම හොඳ එකක්. නමුත් ඒකෙන් අගතියට ගිහිල්ලා ඒකෙන් අන්ධභාවයට පත් වෙලා වෛරයට ද්වේෂයට පත් වෙලා වැඩ කරනවා නම් ඒක දියුණු සමාජයක ලක්ෂණයක් නෙවෙයි. කෙනෙක් තමන්ගේ ආගම මුවාවෙන් ප්‍රචණ්ඩකාරී සිදුවීම් වලට යනවා නම් ඔහුගේ ආගමිකත්වයේ පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා. එහෙම නැත්නම් ඒ ආගමෙන් ඇති ප්‍රශ්න ඒ ආගමේ පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා. ඒ දෙකම අදාළයි. කවුරු හරි ආගම වෙනුවෙන් ප්‍රචණ්ඩකාරී ක්‍රියා වලට යනවා නම් ඔහු නියම ඔහුගේ ආගමිකත්වයේ පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා. එහෙම නැත්නම් ඔහු අදහන ආගම පිළිබඳ ප්‍රශ්නයක් තිබෙනවා. මෙන්න මේ තත්ත්වය සිතා බලන්න හොඳ අවස්ථාවක් අද අපේ සමාජයට උදා වෙලා තිබෙනවා. අපි ගැනම, අපේ ක්‍රියාකාරකම් ගැනම බරපතලව අපි ආපස්සට හිතන්න බලන්න ඕන වෙලාවක් තිබෙනවා. මේ වෙලාවේ ජනමාධ්‍යයට සම්බන්ධ කෙනෙක් හැටියට මම විශේෂයෙන්ම සඳහන් කරන්න කැමති මේ ඍජු ප්‍රචණ්ඩත්වය වැළැක්වීම සඳහා හදිසි නීතිය, ආරක්ෂක හමුදා සහ බිම් මට්ටමේ සංහිඳියාවක් පතර පමණක් නෙවෙයි අපේ සංනිවේදන සංහිඳියාවත් ඉතාමත් වැදගත් වෙලා තිබෙනවා. අපේ සංනිවේදන අවකාශය අර බිම් මට්ටමට වඩා, අර ආයුධ අරගෙන ගිනි තියන්න කපන්න කොටන්න යන අයට වඩා දුර්ගන්ධයට පත් වෙලා තියෙනවා, වඩා ප්‍රචණ්ඩත්වයට ලක් වෙලා තිබෙනවා. එම නිසා මේ වෙලාවේ අද අපිට යම් යම් පියවර ගන්නට වෙලා තිබෙනවා. සන්නිවේදන ක්‍රියාවලිය සම්බන්ධ යම් යම් තාක්ෂණ නියාමනයන් ඉදිරිපත් කරගන්නට තාවකාලිකව මුත් ඒවා අද අවශ්‍ය වෙලා තිබෙනවා. මේ වගේ සිද්ධි ඉන්දියාවේ ඇති වෙච්ච වෙලාවක ඉන්දියාවේදීත්, ඒ වගේම ප්‍රංශේ, ජර්මනිය හැම රටකම වගේ අද යම් යම් පියවර ගන්නට වෙලා තිබෙනවා. අද මේ රටට අවශ්‍ය වෙලා තිබෙනවා විශේෂයෙන්ම අලුත් නීතියක්. ඒ නීතිය තමයි වෛරී ප්‍රකාශන වැළැක්වීම සඳහා, නැත්නම් වෛරී ප්‍රකාශන වලට එරෙහි නීතියක්, හේට් ස්පීච් වලට එරෙහි නීතියක් අද මේ පාර්ලිමේන්තුව සම්මත කර ගන්නට අවශ්‍ය වෙලා තිබෙනවා. මේ කාරණේ මෙහෙම කිව්වට පස්සේ මම ඉතාම පැහැදිලිව කියන්න කැමති මේක ඉතාමත්ම විවාදාත්මකයි. මේක අදහස් ප්‍රකාශ කිරීමේ අයිතිය
අවසාන
තෙරේ වූක් හැටියට අර්ථකථනය කරන්න පුළුවන්. මේ වගේ නීති රීති ඉදිරිපත් කරපු හැම සමාජයකම මේ වගේ විවාද ඇති වුණා, මේ වගේ අභියෝග මත වුණා. නමුත් ඒවා සම්මත කරගෙන මේ ඇති කරගන්නා වූ ගැටුම් වලින් පුළුවන් තරම් ඈත් වෙන්නේ සමාජයට හැකියාවල තිබෙනවා. අපි මේ පුරෝගාමී කටයුතුත් මේ වගේ පනස් මේ වගේ සම්මුති බලාත්මක කරන වෙලාවේ ඒ දිහා යොමු වෙන්න ඕනේ කියලා මම ඉල්ලා සිටිනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගෞරව මාවේ සේනාධ රාජා.
குழுக்களின் தலைவர் அவர்களே, இன்று இந்த அவையிலே பாராளுமன்றத்திலே கொண்டுவரப்பட்டிருக்கின்ற ஒரு சட்ட மூலம் வலுக்கட்டாயமாக காணாமல் போக்கப்படுவதிலிருந்து எல்லா ஆட்களையும் பாதுகாத்தல் பற்றிய சர்வதேச சமவாயம், ஆங்கிலத்திலே இன்டர்நேஷனல் கன்வென்ஷன் ஃபார் த ப்ரொடெக்ஷன் ஆஃப் ஆல் பர்சன்ஸ் ஃப்ரம் என்ஃபோர்ஸ் டிஸப்பியரன்சஸ். இந்த சட்டத்தை கொண்டு வருவதையிட்டு நாங்கள் இது ஒரு முன்னேற்ற நடவடிக்கை என்று குறிப்பிடலாம். ஆனால் இந்த வலுக்கட்டாயமாக ஆக்கப்பட்டவர்கள் காணாமல் போனவர்கள் என்று சொல்லு எங்கே இருந்து வருகிறது? யுத்த காலத்தில், யுத்தம் முடிவடைந்த காலத்தில் போரின் காரணமாக காணாமல் போனவர்கள் பற்றித்தான் இந்த சட்ட மூலம் இருக்கும் என்று நாங்கள் எதிர்பார்த்தோம். அதிலிருந்து தான் இந்த சொல்ல ஆட்சியும் வருகின்றது. சாதாரணமாக காணாமல் போனவர்கள் பற்றிய விடயம் அல்ல. போர் காலத்திலும் அதற்கு பின்னரும் வலுக்கட்டாயமாக த என்ஃபோர்ஸ் டிஸப்பியரன்சஸ், இதற்கு ஒரு அர்த்தம் இருக்க வேண்டும். எங்களுடைய அமைச்சர் அவர்கள் இந்த சட்டமூலத்தை அறிமுகம் செய்து பேசுகின்ற பொழுது எதிர்காலத்தில் இந்த நடைமுறைகளை ஒட்டியதாக அவர் பேசுவதை நாங்கள் ஏற்றுக்கொள்ளவில்லை. அப்படி இருக்கலாம், ஒரு நிகழ்ச்சி இடம்பெற்று அது சட்ட ரீதியானது அல்ல, நீதிமுறைக்கு எதிரானது என்றால் அதற்கான ஒரு சட்டத்தை கொண்டு வருகின்ற பொழுது அது அந்த மக்களுக்கு நம்பிக்கையையும் ஏற்படுத்தக்கூடியதாக இருக்க வேண்டும். எதிர்காலத்திலே இவ்வாறு நடைபெறாமல் தடுப்பதும் அதனுடைய ஒரு முக்கியமான பகுதி தான். ஆனால் இந்த போருக்கு பின்னர் கிட்டத்தட்ட 16,000 மக்கள் அல்லது 20,000 மக்கள் என்று காணாமல் ஆக்கப்பட்டவர்கள் என்ற ஒரு பதிவு இருக்கின்றது. அவர்களை பற்றியதுதான் மிகவும் முக்கியமானது. ஏனைய விடயங்களை விட காணாமல் ஆக்கப்பட்டவர்கள் வேறு வேறு எந்த சந்தர்ப்பத்தில் இருந்தாலும் அது விசாரிக்கப்பட்டு தீர்மானம் எடுக்கப்பட வேண்டும் என்று இருந்தாலும் முக்கியமாக இலங்கையில் இனப்பிரச்சனை தீர்க்கப்படாமல் பல ஜனநாயக போராட்டங்கள் இராணுவ ரீதியாகவும் அடக்கி ஒடுக்கப்பட்ட காரணத்தினால் ஒரு ஆயுத போராட்டம் இங்கே நடைபெற்று இராணுவத்தினருக்கும் விடுதலை புலிகளுக்கும் ஆயுத போராட்டம் இடம்பெற்று அந்த காலத்தின் எல்லை கிட்டத்தட்ட 20,000 என்று சொன்னால் அந்த மக்கள் ஆயுதத்தை கையில் கொண்டு போனவர்கள் அல்ல. போர் முடிவின் தருவாயில் அவர்கள் இராணுவத்திலே சரணடைந்தவர்கள், அவருடைய பெற்றோர்கள் அல்லது உடன் பிறந்தவர்கள் கொண்டு போய் இராணுவத்திலே கையளித்தவர்கள். அதற்கு நீங்கள் பதில் சொல்ல வேண்டும். ஏனைய விடயங்களை பொதுவாக ஆராயலாம், அதற்கான தீர்வை காணலாம். ஆனால் இந்த சட்டத்தினுடைய வலு அப்படி இராணுவத்திலே கையளிக்கப்பட்டவர்கள் எங்கே இருக்கிறார்கள் என்று சொல்லுவதற்கு விடை காணுவதற்குரியதாக இருக்க வேண்டும். அந்த பெற்றோர் இன்றைக்கு தெரு தெருவாக அலைந்து தேடிக்கொண்டிருக்கிறார்கள், அரசாங்கத்திடத்திலே கேட்டுக்கொண்டிருக்கிறார்கள், சர்வதேச நாடுகளிடத்திலே கேட்கின்றார்கள். நீங்கள் கொண்டு வந்திருக்கின்ற இந்த சட்டம் மூலம் அல்லது இந்த சட்டம் பிரேரணை இந்த போரின் காரணமாக போர் முனையிலும் அதற்கு பின்னரும் ஏற்பட்ட போர் குற்றங்களின் அடிப்படையில் தான் 2012 ஐநா மனிதனுரிமை பேரவையிலே கொண்டு வரப்பட்ட சட்டம் மூலம் பிரேரணை தீர்மானம் உருவாக்கப்பட்டு பல நாடுகளுடைய இணக்கத்தின் அடிப்படையில் கொண்டு வரப்பட்ட ஒரு சட்டம். அந்த அடிப்படையிலிருந்துதான் காணாமல் ஆக்கப்பட்டவர்களுடைய பிரச்சனைக்கும் தீர்வு காணப்பட வேண்டும். சென்ற ஆட்சி காலத்திலே அது இடம்பெற்றிருந்தாலும் இந்த ஆட்சி அதுக்கு பொறுப்பிட்டுக் கொள்ள வேண்டிய கடப்பாட்டை நாங்கள் வலியுறுத்த விரும்புகிறோம். அதை எதிர்நோக்கித்தான் எங்களுடைய மக்கள் இனப்பிரச்சனைக்கு தீர்வு காணப்படுவது முதல் காணாமல் ஆக்கப்பட்டவர்களுக்கு விடை கிடைக்கும் என்ற நம்பிக்கையோடு எங்களுடைய மக்கள் இந்த அரசாங்கத்துக்கு வாக்களித்தார்கள். ஜனாதிபதியை தேர்ந்தெடுப்பதற்கு உதவினார்கள். அந்த மக்களுக்கு நாங்கள் பொது சொல்ல கடமைப்பட்டிருக்கின்றோம். இந்த சட்டம் மூலம் நான் நினைக்கவில்லை, இன்றைக்கு ஐநா மனிதர்கள் பேரவனுடைய நிகழ்ச்சி நடைபெற்றுக் கொண்டிருக்கின்ற நேரத்தில் இந்த சட்ட மூலத்தை அவர்கள் ஏற்றுக்கொள்ளுவார்கள் என்று நான் நம்பிக்கை கொள்ளவில்லை. எங்களுடைய மக்கள் ஏற்றுக்கொள்ள முடியாது. நாங்கள் இந்த சட்டம் நாங்கள் எதிர்பார்க்கின்ற காணாமல் ஆக்கப்பட்டவர்களுக்கு ஒரு விடையாக அமையும் என்று நாங்கள் நம்பவில்லை. அது முறையாக விசாரிக்கப்பட்டு அதற்காக நியமிக்கப்பட்ட ஆணைக்குழு அதற்கான ஒரு விடையை கண்டு குற்றவாளிகளை கண்டுபிடிக்கப்பட்டு அந்த மக்கள் யார் யார் என்பதை அடையாளப்படுத்தி அவர்களுக்கு உரிய நிவாரணத்தை வழங்கி எரிமேல் இப்படியான சம்பவங்கள் நடைபெறக்கூடாது என்று ஒரு சட்டத்தை கொண்டு வருவதுதான் அடிப்படையில் மிகவும் முக்கியமான நீதிக்கான ஒரு சட்டம் மூலமாக இருக்க முடியும். மனித உரிமை பேரவையினுடைய தீர்மானத்தை நீங்கள் சமாதானம் செய்வதற்காக அதே நேரத்தில் இந்த நாட்டிலே போரில் ஈடுபட்டவர்கள் குற்றம் உழைத்தவர்கள் போரிலே ஈடுபட்டால் அதில் இடம்பெறுகின்ற சம்பவங்களுக்கு அப்பால் அந்த சமகாலத்திலே குறிப்பாக ஒரு அரசாங்கத்தினுடைய சார்பில் ஆயுதம் வைத்துக் கொண்டு போராடியவர்கள் சர்வதேச நீதி நெறிமுறைகளுக்கு மாறாக ஆயுதம் ஏந்தாத மக்கள் பாதுகாப்புக்காக குவிக்கப்பட்ட மக்கள் பாதுகாப்பான இடத்துக்கு வாருங்கள் என்று அழைக்கப்பட்ட மக்கள் அதைவிட போரின் எல்லையிலே ஆயுதத்தை விட்டு நாங்கள் சரணடைகிறோம் என்று சொல்லி இராணுவத்திலே சரணடைந்தவர்கள் பற்றித்தான் நாங்கள் மிகவும் தெளிவாக உங்களிடம் வேண்டுகோள் விடுப்பது. அந்த கையளிக்கப்பட்டவர்கள் எங்கே? நாங்கள் மஹிந்த ராஜபக்சே அவர்கள் ஜனாதிபதியாக இருந்த காலத்தில் இங்கே நிமால்பால சிறிசெல்வா அமைச்சர் இருக்கின்றார். எங்களோடு தமிழ் தேசிய கூட்டமைப்போடு பேச்சுவார்த்தைகள் நடத்தின பொழுது அவர் முன்னிலையிலும் கூட இந்த காணாமல் ஆக்கப்பட்டவர்கள் விடயம் பேசப்பட்ட பொழுது பசில் ராஜபக்சே அவர்களுடைய பதில் அதற்கான ஒரு பதிவு இருக்கின்றது என்று சொன்னார். நாங்கள் கேட்கின்றோம், காணாமல் ஆக்கப்பட்டவர்கள் என்ற அந்த மக்கள் இராணுவத்திலே சரணடைந்தவர்களுடைய பட்டியல் உங்களிடம் இருக்கதா இல்லையா? அது பதியப்பட்டிருக்கிறது என்று எங்களுக்கு தகவல் இருந்தது. அதை இப்பொழுது வெளியே பகிரங்கப்படுத்த வேண்டும் என்று கேட்கின்றோம். அதன் அடிப்படையில் நீங்கள் நியமித்திருக்கின்ற ஜனாதிபதி நியமித்திருக்கின்ற விசாரணை குழு அந்த விசாரணை நடத்த வேண்டும். அதைவிட பொதுமக்கள் கொல்லப்பட்டார்களா இல்லையா? கொல்லப்பட்டவர்களும் இருக்கக்கூடும். அவர்களுக்கு என்ன நடந்தது என்பதை பற்றி சொல்லுகின்ற பொறுப்பு இந்த அரசாங்கத்துக்கு இந்த ஆணைக்குழுவுக்கு இருக்க வேண்டும். அதுதான் முக்கியம். இந்த போர் இந்த நாட்டிலே ஒரு இனப்பிரச்சனை தீர்க்கப்படவில்லை என்பதால் ஜனநாயக ரீதியான போராட்டங்கள் அடக்கி ஒடுக்கப்பட்ட பொழுது இராணுவ ரீதியாக ஒடுக்கப்பட்ட பொழுது ஆயுத ரீதியாக இடம்பெற்ற போர் அந்த போர் சர்வதேச ரீதியாக நோர்வே நாட்டினுடைய அரசனையுடன் விடுதலை புலிகளும் போர் நிறுத்தம் செய்து அரசாங்கமும் போர் நிறுத்தம் செய்து 2003 ஒஸ்லோவிலே செய்யப்பட்ட உடன்படிக்கையில் அதனுடைய இலக்கு இந்த நாட்டினுடைய இனப்பிரச்சனைக்கு தீர்வு காணப்பட வேண்டும் என்பதற்காக சமஷ்டி கட்டமைப்பில் உள்ளக சேர்ந்த உரிமையில் ஒரு தீர்மானம் அரசியல் தீர்வு எட்டப்பட வேண்டும் என்று அங்கே இணக்கம் காணப்பட்டது. ஆனால் நடைமுறைக்கு அது வரவில்லை. ஆனபடியால் இந்த நாட்டினுடைய போர் ஒரு இலக்கை அரசியல் இலக்கை அடைவதற்கானதாக இருந்ததே தவிர காணாமலாக்கப்படுவதற்கு அல்ல. யுத்தம் முடிந்தது. அதனால் சரணடைந்தவர்கள் எவராக இருந்தாலும் அல்லது போராளிகளாக இருந்தாலும் அவர்கள் எங்கே என்பதற்கு பதில் சொல்ல வேண்டிய கடப்பாடு, அந்த குடும்பங்களுக்கு நிவாரணம் அளிக்க வேண்டிய கடப்பாடு, அது முழுமையாக விசாரிக்கக்கூடிய தத்துவங்கள் அந்த ஆணைக்குழுவுக்கு இருக்க வேண்டும். சர்வதேச ரீதியாக இந்த அரசுக்கு அழுத்தங்கள் வந்து 7-8 ஆண்டுகளுக்கு பின்னர் இன்றைக்கு கொண்டுவரப்பட்டிருக்கின்ற சட்டம் மூலம் தெளிவற்றதாக, சரியான ஒரு தத்துவத்தை கொண்டிருக்காததாக, உண்மைகள் வெளியே கொண்டு வரப்பட முடியாததாக, பொறுப்பு கூறுவதற்கு பின்தங்கிய இடமாக இருப்பதை நாங்கள் ஏற்றுக்கொள்ளவில்லை. ஜனாதிபதியிடத்திலும் பிரதமரிடத்திலும் இந்த சபையத்தை நாங்கள் முன்வைப்பது என்னவென்றால், இந்த ஆணைக்குழு கடந்த காலத்தில் இடம்பெற்றவைகள், குறிப்பாக போர்க்காலத்திலே சரணடைந்தவர்கள், இராணுவத்திலே கையளிக்கப்பட்டவர்கள், அது சம்பந்தப்பட்ட குடும்பங்களுக்கு உண்மையை வெளிப்படுத்தி அதற்கு ஒரு நிவாரணம் காணப்பட்டு இந்த நாட்டுடைய இனப்பிரச்சனை அதற்கான நல்லிணக்கம் ஏற்படுவதற்கு நீங்கள் இந்த ஆணைக்குழு மூலமாக அரசாங்கம் அந்த பொறுப்பை நிறைவேற்ற வேண்ட கடப்பாடு இருக்கிறது என்று நான் திட்டவட்டமாக கூறி வைக்க விரும்புகிறேன். இந்த நல்லிணக்கம் உண்மைகள் வெளியே கொண்டு வரப்படாது விட்டால் இந்த நாட்டில் ஒரு அரசியல் தீர்வு ஏற்படுவதற்கு இடமில்லை, நல்லிணக்கம் ஏற்படுவதற்கு இடமில்லை. ஆகவே அதை உணர்ந்து இந்த சட்ட மூலத்தில் நீங்கள் திருத்தம் ஒன்றை தெளிவாக கொண்டு வந்து சரணடைந்தவர்கள் ஆவது எங்கே இருக்கிறார்கள் அல்லது இல்லையா என்பதை நீங்கள் சொல்வதற்கு கடமைப்பட்டு உண்மையை வெளிப்படுத்துவதற்கு இந்த சட்ட மூலத்தை நீங்கள் மாற்றி அமைக்க வேண்டும் என்று நாங்கள் கேட்டுக்கொள்கின்றோம். நன்றி.
ஒன்றுமல்ல விமல் வீரவன்ச தாத்துனா வினாடித்தியது
கரு மூலாசனாரோட மந்திரி துமனி අපි අද මේ සාකච්ඡාවට ගන්න බලහත්කාරයෙන් අතුරුදහන් කිරීම වලින් සියලු තැනැත්තන් ආරක්ෂා කිරීම සඳහා වූ ජාත්‍යන්තර සම්මුතිය පිළිබඳව මගේ අදහස් දැක්වීමට අවතීර්ණ වෙන්න කලින් මේ රටේ අද උද්ගත වෙලා තිබෙන තත්ත්වය පිළිබඳව කරුණු කිහිපයක් මේ සභාව හමුවේ තබන්න මම බලාපොරොත්තු වෙනවා. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මහනුවර දිස්ත්‍රික්කයේ ඇතැම් ප්‍රදේශ ආවරණය වෙන විදියට ඒ පැතිරී යමින් තිබෙන ගැටුම්කාරී වාතාවරණය ඉතා අවාසනාවන්ත තත්ත්වයක්. ඒ අවාසනාවන්ත තත්ත්වය පාලනය කිරීමට සුදුසු පියවර ගන්න මේ ආණ්ඩුව තවමත් පොහොසත් වෙලා තියෙනවා කියලා අපට පේන්නේ නැහැ. ආණ්ඩුව තුලම ඉන්න ඇතැම් කල්ලි උත්සාහ කරනවා මේක රටේ අනෙක් ප්‍රදේශ කරා ව්‍යාප්ත කරන්න. මුස්ලිම් ජනතාව සම්බන්ධයෙන් සිංහල ජන සමාජයේ කාලයක් තිස්සේ ගොඩනැගිච්ච යම්කිසි තැතිගැන්මක් තිබෙනවා වෙන්නට පුළුවන්. මේ මෑතක සිට ඔවුන් අඳින පළඳින විදිය වෙනස් වෙන්න ගන්නවා. අරාබි අනන්‍යතාවය ලංකාව ඇතුළට ගේන්න හදනවා. ඒ වගේ මේ සමාජයේ ඇතැම් අන්තවාදී කණ්ඩායම් කිපෙන සුළු ප්‍රකාශ පසුගිය කාලයන් තුළ සිදු කරන්න ගන්නවා. මේ වගේ විවිධ හේතු නිසා සිංහල ජන සමාජයේ ඇතැම් කොටස් තුළ යම්කිසි ආතතියක් තිබිය හැකිව තිබෙනවා. අර තරුණ දරුවෙක් ඒ තාත්තා කෙනෙක් මරා දැමුවා මුස්ලිම් තරුණයෝ 3-4 දිනක් එකතු වෙලා. ඒ සිද්ධිය තමයි උපයෝගී කොට ගැනුනේ මොකක් හෝ තිබුණු ආතතියක්, ගබඩා කරගෙන තිබුණු ආතතියක් පිට කර හරින්න. අපේ සමාජය විවිධත්වයෙන් පිරිච්ච සමාජයක් ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපි 30 අවුරුදු යුද්ධයකින් දෙමළ සිංහල ජනතාව බැටකෑවා. ඒ වේදනාවෙන් පීඩා වින්දා අද මේ කතා කරන බලහත්කාරයෙන් අතුරුදහන් කිරීම වලින් සියලු තැනැත්තන් ආරක්ෂා කිරීම සඳහා වූ ජාත්‍යන්තර සම්මුති ගැන මේ පනත් කෙටුම්පත් මේ සභාවේ අද සාකච්ඡා කරලා වාද කළා මේ කතා කරන්න සිද්ධ වෙලා තින්නේ ඒ අතීතයෙන් ගලා එන සිද්ධිදාමේ කොටසක් ලෙස. මම හිතනවා මේ ආණ්ඩුව අසමත් වෙලා තිබෙනවා මේ රටේ තිබිච්ච සාමකාමී ජීවන තත්ත්වය රකින්න. ආණ්ඩුව කෙරෙහි මහජනයාගේ විශ්වාසයක් නැහැ. සිංහල ජන සමාජයේ විශේෂයෙන්ම හිතනවා ආණ්ඩුව තමන්ව ආරක්ෂා කරන්නේ. මුස්ලිම් ජන සමාජයටත් අද ඒ පිළිගැනීමට එන්න සිද්ධ වෙලා තිබෙනවා. ඇත්තටම අද මේ රටේ ආණ්ඩුවක් නැති තත්ත්වයක් පත් වෙලා තියෙනවා. ඉතින් එහෙම තත්ත්වයක් යටතේ තමුන්වහන්සලා කරමින් ඉන්නේ ජිනීවා සමුළුවෙන් එකඟ වුණා ඇමරිකා එක්සත් ජනපදයේත් එක්ක ගිවිසුමකට ඇමරිකා එක්සත් ජනපදයේ ලංකාවට රැහැණිව ගෙන ආපු යෝජනාවට ලෝක ඉතිහාසයේ පළවෙනි රට කිසියම් රටකට එරෙහිව ඇමරිකාව හෝ වෙනත් කවුරු හරි හෝ ගෙන ආපු යෝජනාවක් සම අනුග්‍රාහකත්වයක් දරපු එකම රට මේ රට දැන් අබල දුබල වෙච්ච පාලනයක් තියෙන තැනක ඒ ජාත්‍යන්තරව එකඟ වෙච්ච කොන්ත්‍රාත්තුව ඉටු කිරීම පමණයි අද මේ රටේ සිද්ධ වෙන්නේ මේ පනතත් ඒ කොන්ත්‍රාත්තුවලටයි පනතක් අපි මේකේ සමස්ත සන්දර්භය තේරුම් ගන්න ඕන ගරු මුලසනාරූඪ මන්ත්‍රීතුමනි මේ ගිනි නිවනව වෙනුවට CID එකේ ලොක්කා ශානි අබේසේකර මහනුවරට යවලා වාර්තාවක් හදන්නේ කියලා උපදෙස් දීලා තියෙනවා ලෝහාන් රත්වත්තේ දිලුම් අමුණුකමයි තමයි මේක මෙහෙව්වේ කියලා වාර්තා හදන්නේ මේ වෙලා තියෙන විපතනු දේශපාලන කුපාඩිකම් කරන්නයි හදන්නේ මම මේ කියන්නේ දැන් මහනුවර තියෙන තත්ත්ව ගැන ඒක බලනවා කොහොම හරි කාගේ හරි පිට තමන්ගේ විරුද්ධවාදී පිට බටවල අත හොද ගන්න ඒකෙනුත් මොකක් හරි දේශපාලන වාසියක් ගන්න දැන් තමුන්වහන්සේලා මේ මේ බලන්න මේ 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 කලබලකාරී තත්ත්වයේ විසින් මේ පනත ගැන සමාජයේ සාකච්ඡාවක් සිද්ධ වුණේ නැහැ මේ පනතේ තියෙන විසකුරු භාවය ගැන කතා වුණේ නැහැ ඔබතුමා දන්නවා මේක මේක ඕපපාතික වෙන පනතක් නෙවෙයි මංගල සමරවීර හිටපු විදේශ ඇමතිවරයා ඇමරිකානු යෝජනාවට එකඟ වුණා ඒ යෝජනාවේ තියෙනවා කළ යුතු කාර්යභාරය මොනවද කියලා රණවිරුවන් දඩයම් කරන්නේ ඒ න්‍යාය පත්‍රයට අනුව අභූත චෝදනා එල්ල කරලා රණවිරුව දඩයම් කරන්නේ දැන් බලන්න නාවික හමුදාවේ හිටපු ප්‍රධාන නිලධාරියෙක් කොමදෝරු දසනායක කොමදෝරු දසනායකට ඇප ලැබුණා සාක්කිය දීපු හිටපු LTT සමාජිකයේ අධිකරණයට ඇවිල්ලා කිව්වා මගෙන් බලෙන් ගත්තේ මේ සාක්කිය ඇත්ත සිද්ධිය මෙන්න මේකයි කියලා කිව්වා ඒ නිසා ඇප ලැබුණා අද CID එක කරන්නේ රණවිරුවන්ට විරුද්ධව සාක්කි බොරු සාක්කි හදන එක ගෝඨාභය රාජපක්ෂ දඩයම් කරන්න බොරු සාක්කි හදන එක ඒ නිසා මේ සන්දර්භය යටතේ මේ පනත ගැන අපිට කියවන්න වෙන්නේ මේ පනතේ තියෙන අකුරු වලින් විතරක් මේක මනින්න බෑ මේ පනතේ තියෙන අකුරු වලින් වාක්‍ය වලින් විතරක් මේක මනින්න බෑ ඒ නිසා අපි තේරුම් ගන්න ඕන ගරු මූලසනාරූඪ මන්ත්‍රීතුමනි අතුරුදහන් වූවන්ගේ තොරතුරු විමර්ශනය කරන කාර්යාලය පිහිටුවනවා ව්‍යවස්ථාදායක මණ්ඩලයෙන් නම් ටික යවනවා ජනාධිපතිට ඒකේ ප්‍රධානින් හැටියට නිමල්කා ප්‍රනාන්දුවත් ඇතුළු කුප්‍රකට කොටි හිතවාදී නඩයක් ජිනීවා මානව හිමිකම් සමුළුවට ගිහිල්ලා මේ රටේ හමුදාවට විරුද්ධව අභූත චෝදනා නගන නිමල්කා ප්‍රනාන්දු මැතිණිය ඇතුළු ඒ කුප්‍රකට කොටි හිතවාදී නඩයක් ව්‍යවස්ථාදායක මණ්ඩලයේ අපේ පරණවිතාන මහත්තයාගේ නායකයත් ඉන්නවා පාඩලි චම්පික රණවක මහත්තයා සිංහල බෞද්ධ බෙදුම්වාදයට එරෙහි නිමල්කා ප්‍රනාන්දුගේ නමත් සම්මත වෙලා යනවා අරුම පුදුම කාලේ ගරු මුලසනාරූඪ මන්ත්‍රීතුමනි ඒ කාර්යාලය එහෙන් හදනවා හරිනම් අතුරුදහන් වූවන්ගේ කාර්යාලය ප්‍රධානින් කරන්න ඕනේ මධ්‍යස්ථ පිරිසක් සාධාරණව මෙහෙම දෙයක් වෙලාද නැද්ද කියලා හොයන පිරිසක් එහෙම පිරිසකට නෙවෙයි ඒක බාර වෙන්නේ ඒ නම් ටික තමුන්නාන්සලට දෙන්නේ පිට රටින් ඇමරිකන් තානාපති කාර්යාලයෙන් ඒ නිසා අද ඒ න්‍යාය පත්‍රයට අනුව සියල්ල දිගේලි වෙනවා ඒ කාර්යාලය වැඩ පටන් ගන්නවා අපේ හමුදාව පුද්ගලයන් අතුරුදහන් කරලා බලෙන් තියාගත්තයි කියලා බොරු සාක්කි හදලා රණවිරුවන් දඩයම් කරන්න බදු ගෙවන ජනතාවගේ සල්ලි වලින් ඒ කාර්යාලය දුවනවා ලෝකෙ කොහෙද මෙහෙම වෙලා තින්නේ තමුන්නාන්සලා ඔළුව උඩ තියාගෙන ඉන්න ඇමරිකා එක්සත් ජනපදයේ මේ ප්‍රඥාප්තියට අස්සම් කරලා තියෙනවද තමුන්නාන්සලා අසල්වාසී ඉන්දියාවත් ඉන්දියාවෙන් අහලා බලන්න මේ ප්‍රඥාප්තියට අස්සම් කළාට ඒක නීතියක් හැටියට ඒ රට ඇතුලේ බලාත්මක වෙන්න ඉඩ දීලා තියෙනවද මේ වෙන්නේ වෙන මොකක්වත් නෙවෙයි මේ වෙන්නේ මේ රටේ හමුදාව යුද අපරාධ කළා කියන මිත්‍යාව සනාත කරන්න නොවිච්ච දෙයක් වුණා කියලා සනාත කර පෙන්වන්න ඕන කරන උපකරණ ටික යාන්ත්‍රණ අපිම අපේ වියදමින් හදලා දෙනවා මෙහෙම රූකඩ පාලනයක් නම් ලංකාවේ ඉතිහාසයේ කවදාකවත් අපිට දකින්න ලැබුණේ නැහැ තිලක් මහරපණ ගරු විදේශ ඇමතිතුමාට අපි ගරු කරනවා එතුමා ඔබතුමා මහත්මේ නමුත් ඔබතුමාගේ මහත්මාකමට කරන්න දෙයක් නැහැ ඇමති හැටියට මේ කරුමෙට තමුන්නාන්සේට කර ගහන්න වෙනවා ඒ ඒ එහෙම හිතුවම තමුන්නාන්සේ ගැනත් අපට දුක හිතෙනවා මේක මහා පාප කර්ම පනතක් මේකේ බොහොම ලස්සන කතා ටිකක් කීත හැකි අතුරුදහන් කිරීම වුණොත් මෙතනින් එහාට විතරයි බලපාන්නේ මේකේ ලංකාවේ කෙනෙක්ව වෙන රටක උසාවියකට ගෙනිහිල්ලා නඩු අහන්න බෑ තමුන්නාන්සේ එහෙම කිව්වට මේ පනත කොහෙවත් එහෙම නැහැ පනත තියෙන්නේ දැන් තියෙන පනත තමුන්නාන්සේ සංශෝධන මේ සභාවට දීලත් නැහැ දැන් තියෙන පනතයි අපි සාකච්ඡාවට ගන්න තමුනාසේ කටින් කිව්වට ඒක නීතියක් බවට පත් වෙන්නේ නැහැ. එහෙමනම් මේ සංශෝධනයේ තමුනාසේ මේ සභාගම තුල තියෙන්න ඕන. ඒ සංශෝධනයේ සභාගම නැතුව විෂයභාර අමාත්‍යවරයා තමන්ගේ මුයින් පළ කරන අදහස් මත පමණක් පදනම්ව පනත ගැන සහතිකයක් දෙන්න අපි කාටවත් බෑ. ඒ නිසා ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ පනත මේ විදියන විදියට සම්මත වුණොත් අපේ හමුදා නිලධාරීන්ට විරුද්ධව මේ ප්‍රඥාප්තියට අස්සම් කරලා තියෙන ඕනම රටක උසාවියක නඩු අහන්න පුළුවන්. ඒ අයව ඉල්ලුවොත් ලංකා රජය බාර දෙන්න බැඳිලා ඉන්නවා. තමුනාසේ සංශෝධනය අපිට පෙන්වුවා නම් අපි මේ ටික නොකිය ඉන්න පුළුවන්. එයා ඉල්ලුවොත් ලංකා රජය බාර දෙන්න බැඳිලා ඉන්නවා. මීට ටික දවසකට කලින් දැක්කා මහා බ්‍රිතාන්‍ය තානාපති කාර්යාලයේ හිටපු නිලධාරියෙක්, ආරක්ෂක හමුදා සමාජිකයෙක්, එල්ටීටී හිතවාදීන් ඇවිල්ලා එතන උද්ඝෝෂණය කරනකොට ලංකාවේ කොඩිය පාගනකොට එතුමා තමන්ගේ නිල ඇඳුමේ තියෙන ලංකාවේ ජාතික කොඩිය පෙන්වපු එකේ වරදට, බෙල්ල ඉස්සරහින් මෙහෙම ඇඟිල්ල ගෙනිච්ච එකේ වරදට එතුමාව වහාම පටවල වෙනව ලංකාවට ආරක්ෂාව නැහැ කියලා. ඉතින් තමුනාසලගේ ආණ්ඩුව ඩෑෂ්බෝඩ් එකේ න්‍යාය පත්‍රයට දුවන ආණ්ඩුවක්. ඔබතුමා වගේ කෙනෙක් මේ පාපකර්මයට කරගහන එක ඇත්තටම දුකක්. මේක ලංකාවේ අනාගතේ මේ රටේ මිනිස්සු මහා ද්‍රෝහී ලියවිල්ලක් හැටියට සලකන පනතක්. මේක හුදකලා නෑ, සමස්ත ක්‍රියාදාමය ඇතුලේ මේක දිහා සලකා බලන්න වෙනවා. ඒ නිසා දැනුවත් උවමනාවක් තියෙනවා ලංකාවේ ආරක්ෂක හමුදාවන්ට එරෙහිව ක්‍රියාත්මක වෙන. ඒක ඩෑෂ්බෝඩ් මගින් එන උවමනාවක්. ඒක තමයි ඇමරිකාව ඇතුළු ඒ රටවල් නියෝජනය කරන්නේ. ඒ උවමනාව. ඒකට තමයි මංගල සමරවිල මහත්තයා ලවණ තුනේ යටත් තුනේ ලෝකයේ දිනාගත්ත නෙවෙයි, ලෝකයේ දිනාගත්ත නම් ඇමරිකා එක්සත් ජනපදයේ මොකෝ අපේ ආණ්ඩුව කාලෙත් නතර නොකරපු GSP සහනාධාරේ නතර කළේ ලෝකයේ දිනාගත්තු හින්දාද? ඒ අපේ ආණ්ඩුව කාලෙත් තිබුණා ඒ GSP+ GSP සහනාධාරේ බදු සහනය. ඒව නතර කළේ ඇයි? ලෝකයේ දිනාගත්ත නෙවෙයි, තමුන්වහන්සේලා ලෝකයේ බලවතුන්ට යටත් වුණා. තමන්ගේ රාජ්‍යයට සාමය දිනා දුන් ආරක්ෂක හමුදා පාවල දෙන්න ඕන කරන දේවල් කරන්නන් ස්වාමීනි කියලා එකඟ වුණා. එකඟ වුණා 2013 මැයි සිංගප්පූරුවේ සිද්ධ වුණා ගෝලීය දෙමළ සංසදයේ ප්‍රධානින් එක්ක සාකච්ඡාවක්. ඒක තියෙන ටැමිල් නෙට් වෙබ් අඩවියේ. ඒ සාකච්ඡාවට ගියේ කවුද? අද මුදල් අමාත්‍ය මංගල සමරවීර, ඊළඟට ජයම්පති ආචාර්ය ජයම්පති වික්‍රමරත්න, ඊළඟට ගියා තමිල් මාරන් කොළඹ විශ්වවිද්‍යාලයේ නීති පීඨයේ ප්‍රධානියා. මේ අය තමයි එක්සත් ජාතික පක්ෂ උවමනාව පැත්තෙන් ගියේ. අර පැත්තෙන් ආවා ගෝලීය දෙමළ සංසදයේ ප්‍රධානි. ඒ තමිල් නෙට් වාර්තාවේ කියනවා ගරු ඇමතිතුමනි, ගෝලීය දෙමළ සංසදයේ කියනවා මංගල සමරවීර හිඟන්නෙක්සේ අපෙන් උදව්විල්ලා හිටියා රාජපක්ෂ රෙජීමේ පළවා හරින්. අපි කොන්දේසි 10කට යටත්ව, ප්‍රතිපත්ති 10කට යටත්ව රාජපක්ෂ රෙජීමේ පළවා හරින්න එකඟ වුණා. අන්නේ ප්‍රතිපත්ති 10 තියෙනවා රණ යුද අපරාධ කරපු රණවීරව දඩයම් කිරීම. ඒ ප්‍රතිපත්ති 10 පළවෙනි එක තමයි නාමකරණය කුමක් වූවත් අභ්‍යන්තර ස්වයංපාලනයේ ලැබෙන ආකාරයේ ව්‍යවස්ථා සංශෝධනයක් සිදු කිරීම. එතන එකඟ වුණා බල පෙරලියට දෙමළ ඩෑෂ්බෝඩ්ාවේ සහාය ගැනීම සඳහා. ඒ මේ රටට අහිතකර එකඟතාවයට ඇති වුණා. අන්නේ එකඟතාවයට අදාළ පියවර මේ වෙන්නේ. දෙමළ ජාතික සන්ධානය අඩන්නේ ඒව ප්‍රමාදයි කියලා. ඒගොල්ලන්ට තියෙන ඒ ප්‍රශ්නේ. නමුත් මේ වෙන්නේ ඒ එකඟතාවයට අදාළව දේවල්. මහා බැංකුව ස්වර්ණ මහල් EAP ආයතනයට අදාළ ආයතන, LTT මුදල් වලින් දුවන සමාගමකට මැලේසියාව හරහා එන සමාගමකට දෙන්නේ ඊට වඩා වැඩි ලංසුවක්. මේ රටේ ව්‍යාපාරිකයෙක් හිරු FM නාලිකාවේ අයිතිකාරයා සමාගම, ඒ ස්වර්ණවාහිනී නාලිකාව ඇතුළු ඒ EAP ජාලයට අයිති ආයතන ගන්න අර පිටින් එන LTT මුදල් තියෙන ව්‍යාපාරිකයාට වඩා වැඩි ලංසුවක් තියද්දිත් මහ බැංකුව දෙන්නේ කාටද? ඒ විදේශයෙන් එන සමාගමට. මොකද හේතුව? අද මේ රටේ ආයතන විකිණෙන ඒවා, පුද්ගලික ආයතන හෝ මොනවා හෝ විකිණෙන ඒවත් ඒ ඩෑෂ්බෝඩ්ාව පැත්තෙන් එනවා නම් ඒගොල්ලොන්ට තමයි අවස්ථාව දෙන්නේ. හිරු මාධ්‍ය ජාලයට ඒ ආයතන ගන්න ඊට වඩා වැඩි ලංසුවක් තිබ්බත් ඒගොල්ලොන්ට දෙන්නේ නැහැ. එතනට මේ ආණ්ඩුව පත්වල ඉවරයි. අද කළු සල්ලි වල තිප්පොලක් හැටියට මේ රට හම්බඩු ගහලා ඉවරයි. ඒ කළු සල්ලි කොහොමද මේ රට තිප්පොලක් උනේ? දෙමළ ඩෑෂ්බෝඩ්ාවේ ගොඩ ගැහිලා තියෙන කොටි LTT වෙනුවෙන් ගොඩ ගැහපු සල්ලි අද කළු සල්ලි හැටියට මේ රට ඇතුළට එනවා. ඒ නිසා කරුණාකරලා තේරුම් ගන්න, අද මේ තමුන්වහන්සේලා මේ ගත වෙච්ච අවුරුදු 3 ඇතුළේ මේ රට නැගිටින්න බැරි වෙන විදිය විපතකට අදවටගෙන යනවා. කාලය අවසන් වෙන්න විනාඩියකට කලින් පොඩි අනතුරු ඇඟවීමක් කරා නම් මනරම්. එකපාරටම අවසන් කුවම එහෙමම නවත්ත ගන්න බෑනේ බස් එකක් උනත්. ගියර් මාරු කර ගන්න ඕන. මට විනාඩියක් දෙන්න.
ඔමුතුමාට දාතුණයි දුන්නා.
ඒ නිසා බ්‍රේක් එක තියනවා. ඒ නිසා ගරු මුලසන අරුඩ මන්ත්‍රීතුමනි අපිට මේක මේ 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 පනත් වලින් තීරණය වෙන්නේ මේ රටට සාමයේ දිනා දීපු රණවිරුවෝ. ඔබතුමා කිව්වට මේක අතීතයට බලපාන්නේ නැහැ කියලා මේක කොහෙවත් එහෙම සඳහනක් නැහැ. ඒ නිසා බලය වෙනුවෙන් මේ తాවකාලිකව ලැබෙන දේ බලය කියලා කියන්නේ. ඒ తాවකාලිකව ලැබෙන බලය තමන්ගේ රටත් ලාංකික ජාතියත් බිල්ලට දීලා තහවුරු කරගන්න හදනවා නම් ඒක සාර්ථක වෙන්නේ නැහැ. ඒ නිසා කරුණා කරලා මේ රටේ ජනමතය තමුන්වන්සලා දන්නවා. ඒ ජනමතය දිහා බලන්න. ඒ ජනමතයට රැහෙනි අනපනත් කාට පොරොන්දුුණත් අරගෙන එක නවත්තන්න. එහෙම නොවුනොත් තමුන්වන්සලට වෙන්නේ පහුගිය පළාත් පාලන මැතිවරණයටත් වඩා අන්ත පරාජයකට ඇද වැටෙන්න. ඒ නිසා කරුණා කරලා මේ රටේ මිනිස්සු කවුරුත් හිතනෝ නම් අඳගොළු බිහිරි පාසලක් මේ රටේ ජනතාව ඒක එහෙම නෙවෙයි. ඒ නිසා එක පැත්තකින් අපි ඉල්ලා හිටනවා ඊට වගකීමෙන් කඳ උඩරට මහනුවර ඇවිලෙන ගින්න නිවන්න. අවුලෝපු අය කවුද කියලා තමුන්වන්සලා දන්නවා. කුලියාපිටියේ කඩවල් ගිනි තිබ්බා. ඒකට පිරිස අරගෙන ආව වාහනේ CCTV කැමරාවේ වාහනේ තියෙනවා. කාගේ කාටද වාහනේ අයිති? එක්සත් ජාතික පක්ෂ නාගරික මන්ත්‍රී ඉරාන් හල්පෙගේ වාහනය. පොලිසිය ගියා අත්අඩංගුවට ගන්න දෙන්නේ නැහැ. උඩින් එනවා කෝල්. මම මේ ඊට වගකීමෙන් කියන්නේ. මේවා පිටිපස්සේ කොහොමද එතකොට UNP නාගරික මන්ත්‍රී කුලියාපිටියේ මුස්ලිම් කඩවල් ගිනි තියන්නේ? මේක අවුලුවන්නේ කවුද? මේ අපරාධ කර කර මේ රට නාස්ති කරන්න එපා. දේශපාලනය කරමු. ඒත් සමාජයක හදවත් ගිනි තිබ්බොත් සමාජයක හදවත් සිදුරු කළත් ඒව නැවත පිළියම් කරන්න ලේසි වෙන්නේ නැහැ ගරු ඇමතුමනි. ජාතියක ඉරණමත් එක්ක පාබන්දු කැලින එක නවත්තන්න කියලා ඉල්ලා හිටමින් මගේ වචන ස්වල්පය අවසන් කරනවා මේ පනතට අපේ තියෙන විරුද්ධත්වය පළ කරමින්.
Thank you, Honorable Dr. Jayampathy Wickramarathne.
ගරු මුලාසන ආරෝඪ මන්ත්‍රීතුමනි, බලහත්කාරයෙන් අතුරුදහන් කිරීමෙන් සියලු තැනැත්තන් ආරක්ෂා කිරීම සඳහා වූ ජාත්‍යන්තර සම්මුති පනත් කෙටුම්පත මෑත කාලයේදී ඉතාමත්ම විවාදාත්මක වුණු පනතක්. මේ පිළිබඳව මේ මෑතකදී ඒ තරම් මේ පිළිබඳව අසත්‍ය තොරතුරු ප්‍රචාරය කරපු, මේ පිළිබඳව වැරදි මත ඇති කරපු පනතක් පනත් කෙටුම් පතක් නැති තරම් නීතිය පිළිබඳ ඉතාමත්ම හොඳ දැනුමක් තිබෙන නීති මහාචාර්යවරු පවා මේකේ තිබෙන වගන්ති පිළිබඳ වැරදි අර්ථ නිරූපණයක් දුන්නා. එක වැරදි අර්ථ නිරූපණයක් තමයි මෙම නීතිය බලපානවයි කියලා අතීතයට. අපේ රටේ ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ 13 වන වගන්තිය මූලික අයිතිවාසිකම් යටතේ ඉතාමත්ම පැහැදිලිව තියෙනවා යම්කිසි නීතියක් අපරාධ නීතියක් බලපාන්නේ අනාගතයට පමණයි කියලා. ඉතාමත් පැහැදිලි. එම නිසා මේ පනතේ විශේෂයෙන් සඳහන් වෙනව අවශ්‍ය නැහැ. ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාව මේ සියල්ලටම ඉහළයි. එම නිසා මේ වගන්තිය මේ දඬන වගන්තිය අතීතයට බලපාන්නේ නැහැ බොහොම පැහැදිලි. ඒ වගේම තිබෙනවා අපි අසං කළ තියෙන ජාත්‍යන්තර සම්මුතියක් තියෙනවා නම් එහෙම අතීතයට බලපාන පරිදි විශේෂයෙන් වගන්තියක් ඇතුළත් කරලා ප්‍රතිපාදනය ඇතුළත් කරන්න පුළුවන් කියලා. එහෙමනම් විශේෂයෙන් සඳහන් කළ යුතුයි. ශ්‍රේෂ්ඨාධිකරණයේ ඉදිරියට මේ පනත ගියා. මේ පනත දඬන වගන්තිය ආපසු ක්‍රියාත්මක වීමට ටිකක් හරි ඉඩක් තිබෙනවා නම් එහෙමනම් ශ්‍රේෂ්ඨාධිකරණය මේට ඉඩ දෙන්නේ නැහැ. එහෙමනම් ඒකට කියනවා ජනමත විචාරණයක් අවශ්‍යයි කියලා. එහෙම කිව්වේ නැහැ. එම නිසා එතේ ආපසු ක්‍රියාත්මක වෙන පදිය රෙට්‍රොස්පෙක්ටිව් ක්ලෝස් එකක් නැත්නම් කිසිම අවස්ථාවක මේ අපේ රටේ නීතිය අනුව දඬන අපරාධයක් දඬන වගන්තියක් අතීතයට ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. මොකද ව්‍යවස්ථාව ඉතාමත්ම ව්‍යවස්ථාව අපේ උත්තරීතර නිසා. එම නිසා ඒ පිළිබඳව කිසිම වැරදි ඒ පිළිබඳව අවිශ්වාසයක් තියාගත යුතු නැහැ. අපි ඉංග්‍රීසියෙන් කියනවා ඩුවලිස් රටක්. අපේ රටේ නීති අනුව යම් කිසි ප්‍රඥාප්තියක් අසංකරම පලියට ජාත්‍යන්තර වශයෙන් එය මේ රටේ නීතිය බවට පත්වන්නේ නැහැ. මොනිස් රටවල්වල උදාහරණයක් වශයෙන් නෙදර්ලන්තය හොඳම රට උදාහරණය. එම රටේ ජාත්‍යන්තර නීතිය ප්‍රඥාප්තියක් ස්වයංක්‍රීයවම රටේ නීතිය බවට පත්වෙනවා. අපිට එහෙම එකක් නැහැ. එම නිසා මෙම පනත ගැනීමේ ගෙන ඒමෙන් මේ ජාත්‍යන්තර ඉන්ටර්නැෂනල් කොන්වෙන්ෂන් ෆෝ ද ප්‍රොටෙක්ෂන් ඔෆ් ඕල් පර්සන්ස් ෆ්‍රොම් ඉන්ෆෝස් ඩිසපියරන්සස් කියන ප්‍රඥාප්තිය මේ රටේ නීතියට බවට පත්වෙනවායි කියන මිත්‍යා මතය සම්පූර්ණයෙන්ම වැරදි. ඒක මිත්‍යාවක්. කණගාටුදායක වන්නේ ඒ පිළිබඳව වැඩියම කතා කරුවේ මේ රටේ දහස් ගණන් නීතිඥවරින් බිහි කිරීම සඳහා නීතිය උගන්වපු මහාචාර්යවරු. ඒක තමයි කණගාටුවට කරන්න. එහෙම නෙවෙයි වෙන්නේ. අපි ඩුවලිස් රටක්. එම නිසා අපේ අපිට ඕන විදිහටයි අපි පනත හදන්නේ. අපිට ඕන නීතියක් හදන්නේ අපිට ඕන විදිහට. දැන් ඒක සඳහනක් කරනවා මේ විවාදය තුළ. ඇයි එහෙනම් අපිට බැරි දණ්ඩ නීති සංග්‍රහයට සංශෝධන පමණක් ගේන්න බැරියයි කියලා? දණ්ඩනයක් පමණක් නම් කරන්නේ. එහෙනම් අපිට ඒක කරන්න තිබුණා. නමුත් ඊට වඩා මේ පනතයෙන් ඊට වඩා මේ පනතේ පරාසය ඊට වඩා විශාලයි, වැඩි. උදාහරණයක් වශයෙන් 10-15 වගන්ති එක කියනවා, "No person shall be held in secret detention." රහසේ තබා ගැනීමට රඳවා තබා ගැනීම තහනම් කරනවා. දැන් ඒ වගේ ඒවා දණ්ඩ සංග්‍රහයට දාලා වැඩක් නැහැ. දාන්න බෑ. දණ්ඩ සංග්‍රහය තිබෙන්නේ වරදවල් ප්‍රකාශයට පත් කරලා ඒවට දඬුවම් නියම කිරීම. ඊට එහා ගිහිල් ඊටත් එහා අයිතිවාසිකම් පිළිබඳව මේ බින්දිතයන්ගේ ඔවුන්ගේ නෑදෑයන්ගේ ආදිය නෑදෑයන්ගේ අයිතිවාසිකම් පිළිබඳව ද රයිට් ඔෆ් රෙප්‍රසන්ටේෂන් බයි ඇටර්නි ඇට් ලෝ ඒ සියල්ලම නීතිඥවරුන්ගේ සහාය ලබා ගැනීම ඒ ආදිය තියෙනවා මේක සියල්ල. ඒව දන්නේ සංග්‍රහයට දාන්න බෑ. ඉතින් එවැනි වැදගත් බින්දිතයන්ට අදාළ වෙන වෙනකුත් ප්‍රතිපාදන ගණනාවක් මේ පනත තිබෙන නිසා තමයි දණ්ඩ සංග්‍රහය විතරක් මේක ඇතුල් කරලා දණ්ඩන වගන්තයක් ඇතුළත් කිරීමට බැරිවන්නේ. මම වැඩියෙන් කතා කරන්න කැමති අද තිබෙන තත්ත්වය පිළිබඳ. මීට අදාළව මේ වගේ නීති කොච්චර ගෙනල්ලා ගෙනාවත් වැඩක් නැහැ. සභාපතිතුමනි මේවා ක්‍රියාත්මක කරවෙන්නේ නැත්තම්. දැන් අපි මේ දවස්වල සිදුවෙනවා මහනුවර පැත්තේ සිදුවීම් පිළිබඳව මම අපි කවුරුත් කම්පා වෙලා සිටිනේ. මම මහනුවර පළාතේ කෙනෙක් නිසා ඒ පළාතේ ඉපදිලා හැදිනු වැඩන කෙනෙක් නිසා මට මේ දවස් ටිකේ දුරකථන පණිවුඩ හැම මිනිත්තු කීපයකටම සැරයක් ලැබෙනවා. අද මෙන්න මේ සිද්ධියක් වෙනවා. මෙන්න මෙතන තවත් වෙන මම තැන් කියන්න යන්නේ. තවත් අවසන් මම අවසීමක්ට කිසිම ඉඩක් නොතියා. දැන් සමහර පළාත්වලට ඇවිදිමින් ඉන්නවා කියලා කියනවා. දැන් ඊයේ සමහර පළාත්වල බොහොම වගකීවුතු පුද්ගලින්ගෙන් ලැබුණ ආරංචි තමයි සමහර තැන්වලදී පොලිසිය බලාගෙන ඉන්න හිටියා. සමහර තැන්වලදී පොලිසිය කියා තිබෙනවා අපිට වෙඩි තියන්න අවසර නැහැ. අපිට අවසර හම්බෙලා නැහැ. වෙඩි තියන්න අපිට නියෝග නැහැ. කවුරුත් කියන්නේ නැහැ මිනිසුන්ව මරන්න කියලා. නමුත් බලය පාවිච්චි කරන්න පුළුවන් සාමය ආරක්ෂා කර ගැනීමට. පොලිසියට කියන්නේ පොලිසියට සාමාන්‍ය උපදෙස් තිබෙන්නේ මරන්න වෙඩි තියන්න නෙවෙයි. ආම බලය පාවිච්චි කිරීමේ අවස්ථාවේ හැටියට. ඒ වගේම අපේ දණ්ඩ නීති සංග්‍රහය තිබෙනවා ඕනම කෙනෙක්ගේ දේපල හෝ කෙනෙක්ගේ ජීවිතය ආරක්ෂා කිරීමට වෙනත් කෙනෙකුට පුළුවන් බලය පාවිච්චි කිරීමට. ඒක ඕනම සිවිල් පුද්ගලයෙකුට පුළුවන්. නමුත් කණගාටුවේ කියන්නේ විශේෂයෙන් මම ඒ ගැන කියන්න ඕනේ මේ තැන්නේ කුඹුරේ මණිකීන පළාතේ ඇතුළු සිද්ධීන් වලදී උඟක් පොලිසිය කියලා දෙන අපිට කරන්න දෙන්නේ අපිට බල අපිට නැහැ. අපිට බල අපිට කියලා නැහැ. ඒ කියන්නේ උඩට වෙඩි තියන්න දෙන්නේ. උඩට වෙඩි තියලා මේ වැඩේ කරන්න බෑ. උඩට වෙඩි තියලා මේ වැඩේ කරන්න බෑ. එම නිසා මේ පිළිබඳව ඇක්ෂන් ගන්න ක්‍රියාත්මක වෙන්න ඕනේ. 1 or 2 minutes sir, it's so important that it is very important. මේ ඉතාමත් වැදගත්. ලද මේ දැනුත් ලැබෙන ආරංචි මහනුවරේ අකුරණ පළාතේ ඒ පැත්තෙන් ලැබෙන ආරංචි මම ඇත්ත දැනන්ත කියලා අපි දන්නේ නැහැ. මෙතන අපිට පුළුවන් මේ පිළිබඳව සොයා බලන්න විතරයි. නමුත් මේ පිළිබඳ වහාම ක්‍රියාත්මක වෙන්න ඕනේ. මේවා මේ නීති හදන්නේ හදිසි නීතිය දාලා තියෙන කොස් කොටන්න නෙවෙයි. ඒ කඩුව දීලා තියෙන කොස් කොටන්න නෙවෙයි. මේ රටේ හදිසි නීතියට තියෙනවා ප්‍රිවෙන්ටිව් ඩිටෙන්ෂන් කරන්න. මම මූලික වශයෙන් ප්‍රිවෙන්ටිව් ඩිෂන් වලට ප්‍රිවෙන්ටිව් ඩිෂන් කියන්නේ වරදක් කෙරුවේ නැතත් යම් කිසි කෙනෙක්ගේ ක්‍රියාවන් නිසා වරදක් වෙන්න ඉඩ තිබෙනවා නම් ඒ බවට සාක්ෂි තිබෙනවා නම්
හේතු තිබෙනවා නම් ප්‍රිවෙන්ටිව් ඩිටෙන්ෂන් කරන්න පුළුවන්. මේ අද ප්‍රිවෙන්ටිව් ඩිටෙන්ෂන් පාවිච්චි කරන්න පුළුවන් මේ වගන්ති යට මේ හදිසි නීති යටතේ. බොහොම ලේසි. මේව අවශ්‍යනා ඉන්නවා නම් ඒ පිළිබඳව සාක්ෂි තියෙනවා නම් ඒ පිළිබඳව විශ්වාස කිරීමට තියෙනවා නම් අත්නොමතික නෙවෙයි. අම් කිසි පදනමක් තිබෙනවා නම් ක්‍රියාත්මක වෙන්නට පුළුවන්. ඉතින් ප්‍රිවෙන්ටිව් ඩිටෙන්ෂන් පාවිච්චි කරන්න ආණ්ඩුව වහාම ක්‍රියාත්මක යුතුයි. නිකම් මේවා හදිසි නීති පාවිච්චි කළ වැඩක් නැහැ. හදිසි නීතිය දාලා වැඩක් නැහැ. අඳුරු නීතිය මේ රැට විතරක් දාලා වැඩක් නැහැ. සමහර තැන්වල දවලුත් දාන්න ඕනේ. අද මම හිතන්නේ අපි බොහොම බරපතල ලෙස මේ පිළිබඳව සාකච්ඡා කළ යුතුයි. මේකට කොහොමද මුහුණ දෙන්නේ? අවශ්‍ය නම් ඊළඟ දින කීපෙදී වෙනින් පළාත්වල පාව මේක පැතිරීමේ තිබෙන භයානකකම තිබෙනවා. අවසාන වශයෙන් because my name was mentioned මා සිංගප්පූරුවේදී කරපු මට මතකගෙන අවුරුද්ද පිළිබඳව දෙමළ කණ්ඩායම සමග කරපු සාකච්ඡාවකට මම සහභාගී වුණ බවට සඳහනක් කරනවා. මට කලින් කතා කරපු ගරි මන්ත්‍රීතුමාගේ සම්පූර්ණ නැත්ත සම්පූර්ණ මම කවදාවත් නැහැ කියලා නෑ. අපි කතා කරුවේ මේ රටේ තිබෙන ජනවාර්ගික ගැටලුව එක තනි රටක් තුල විසඳා ගැනීම සඳහා තමයි අපි සාකච්ඡා කරන්නේ. ග්ලෝබල් ටැමිල් ෆෝරම් එකේ බොහෝ අදහස් පිළිබඳ එක මම එකඟ වෙන්නේ. I don't agree with the global Tamil forum but නමුත් ඕන එක කතා කරන්න ඕන. ඕන එක සාකච්ඡා කරන්න තුමෝ කරන්න බෑ. ඒක තනි රටක් තුල. එම නිසා ඒ සාකච්ඡාවල ප්‍රතිඵලයක් හැටියට තමයි අද ඒ ග්ලෝබල් ටැබල් ෆෝරම් එකට සම්බන්ධ වෙලා හිටපු ෆාදර් ඉමැනුවෙල් වගේ අය අද ලංකාවට එනවා. ඒ කාලේට ඒගොල්ලෝ කතා කරේ ඒගොල්ලෝ
මම ඔන්ඩබල් විමල් වීරවංශ
අරු මන්ත්‍රීතුමනි මුලාසනාරුවේ මන්ත්‍රීතුමනි ඒ ටැමිල් නෙට් වාර්තාවේ තියෙනවා එකඟ වෙච්ච ප්‍රතිපත්ති 10. ඒ 10 පළවෙනි එක තමයි ලේබලයේ කුමක්වත් අභ්‍යන්තර ස්වයංපාලනය ලැබෙන විදිහ විවස්ථා සංශෝධනය. ඊළඟට මේ රණවිරුද අඩියන් ඔක්කොම තියෙනවා. නිසා තමුන්වංශලා සාකච්ඡා කළා විතරක් නෙවෙයි මේ රට පාවල දෙන එකඟතාවයකට ගියා.
එහි ඒක පොයින්ට් ඕල්. That's not a point of order. ඒක තිබෙන්නේ මේ රට තුල සිටින විවිධ ජන කොටස් වලට තමන්ගේ කටයුතු කර ගැනීමට බලය ලැබෙන පරිදි මේ රටේ ව්‍යවස්ථා ව්‍යුහය වෙනස් කරන්න ඕනේ කියලා. ඒක අද නෙවෙයි මම හැමදාම කියපු දෙයක්. දැනුත් කියනවා අදිරටත් කියනවා.
Thank you. Honorable Kavarava Douglas Devananda.
நன்றி குழுக்களின் பிரதித்த விசாலர் அவர்களே. வலுக்கட்டாயமாக காணாமல் போக செய்ததிலிருந்து அனைத்து நபர்களையும் பாதுகாத்தல் தொடர்பிலான சட்டம் என்பது அவசியமானதொன்றாகும். ஏனெனில் வலுக்கட்டாயமாக காணாமல் போகப்பட்டவர்களால் ஏற்படுகின்ற வலியினை உணர்ந்தவர்கள் நாங்கள். எனவே அத்தகைய ஒரு விடயம் தொடர்பில் எமது மக்களினதும் எனது வேதனைகளையும் பகிர்ந்து கொள்வதற்கு இங்கு வாய்ப்பளித்தமை குறித்து எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். எனது உடன் பிறந்த சகோதரர் வலுக்கட்டாயமாக காணாமல் போக செய்யப்பட்டவர். என்னுடன் இருந்த உடன்பிரவா சகோதரர்கள் பலர் வலுக்கட்டாயமாக காணாமல் போக செய்யப்பட்டவர்கள். நான் பிரதிநிதித்துவப்படுத்துகின்ற எமது தமிழ் பேசுகின்ற மக்களின் உறவுகளில் பலர் காணாமல் போக செய்யப்பட்டவர்கள். இங்கே இருக்கின்ற மக்கள் விடுதலை முன்னணி உள்ளிட்ட இடதுசாரி கட்சிகளின் உறுப்பினர்கள்
குலசேகர
சொல்லி விட நன்றி. இங்கே இருக்கின்ற மக்கள் விடுதலை முன்னணி உள்ளிட்ட இடதுசாரி கட்சிகளின் உறுப்பினர்கள் பலரும் காணாமல் போக செய்யப்பட்டவர்கள். இந்த நாட்டிலே காணாமல் போக செய்யப்பட்டவர்களுக்கு வடக்கு கிழக்கு தெற்கு மேற்கு என்ற திசைகள் கிடையாது. காணாமல் போக செய்யப்பட்டவர்களின் வேதனைகளை காணாமல் போக செய்யப்பட்டவர்களின் உறவுகளை அறிவர். அந்த வேதனையை வார்த்தையால் கூறி உணர வைக்க முடியாது. அதனால்தான் இன்று ஒரு வருடமும் 35 நாட்களுமாக காணாமல் போன உறவுகளை கண்டறிவதற்கான போராட்டத்தில் ஈடுபட்டுள்ள எமது மக்களின் வேதனைகளை பலருக்கு இங்கே புரியாமல் இருக்கின்றது. தமிழ் அரசியல் கைதிகள் குறித்து நான் கதைக்கின்ற போதெல்லாம் எமது நாட்டிலே அரசியல் கைதிகள் என எவரும் கிடையாது என ஒரு சிலர் கூறுவதைப் போல் காணாமல் போனோர் என இங்கு எவரும் இல்லை என எவராலும் கூற முடியாத வகையில் இன மத பேதங்களின்றி இந்த நாட்டில் நபர்கள் காணாமல் போன சம்பவங்கள் இடம்பெற்றுள்ளன. எனவேதான் காணாமல் போனோரை கண்டறிவது தொடர்பிலான விசாரணைகள் ஆயிரத்தி தொள்ளாயிரத்தி எழுபத்தோராம் ஆண்டிலிருந்து ஆரம்பிக்கும்படி நாம் ஏற்கனவே கோரியிருக்கின்றோம். அதே நேரம் நபர்கள் காணாமல் போன சம்பவங்கள், கொலை சம்பவங்கள் என்பன திசை திருப்பப்பட்டுள்ள நிலைமைகளும் இல்லாமல் இல்லை. கொழும்பில் வைத்து 11 தமிழ் இளைஞர்கள் கடத்தப்பட்ட போது அது தொடர்பிலான குற்றச்சாட்டு திசை திருப்பப்பட்டது. இப்போது சம்பவம் தொடர்பில் மேற்கொள்ளப்பட்டு வருகின்ற நீதி விசாரணைகளிலிருந்து உண்மை வெளிவந்து கொண்டிருக்கின்றது. இதேபோன்று காணாமல் போனோர் தொடர்பில் விசாரணைகள் மேற்கொண்டிருந்த ஜனாதிபதி ஆணைக்குழு முன்பாகவும் சில குற்றச்சாட்டுகள் திசை திருப்பப்பட்டிருந்தன. இவை தொடர்பிலும் நீதி விசாரணை அவசியம் வேண்டுமென்றே நாங்கள் இந்த அரசிடமும் கோரிக்கைகளை முன்வைத்திருந்தோம். அத்தகைய நீதி விசாரணைகளின் போதுதான் அவற்றின் உண்மைகளும் வெளிவரும். இத்தகைய திசை திருப்பல்களில் சில அரசியல்வாதிகள், சில ஊடக அதிபர்கள், சில அரச சார்பற்ற நிறுவனங்கள் என பல்துறையினருக்கு பங்குண்டு. அரசியல் உள்நோக்கங்கள் காரணமாகவும் காழ்ப்புணர்ச்சிகள் காரணமாகவும் ஒரு சிலரது பிழைப்பிற்காக என இவ்வாறு இவைகள் திசை திருப்பப்பட்டன. அதேபோன்று பல்வேறு அரசியல் கொலை சம்பவங்கள் தொடர்பிலான குற்றச்சாட்டுகளும் திசை திருப்பப்பட்டன. இன்ற சம்பவங்கள் தொடர்பில் நீதி விசாரணைகள் மேற்கொள்ளப்பட்டு உண்மைகள் வெளிவந்து கொண்டிருக்கின்றன. இத்தகைய நிலைமைகள் காணப்படுகின்ற நிலையில் காணாமல் போகச் செய்தல் தொடர்பில் குற்றச்சாட்டுகள் ஒருவர் மீது அல்லது ஒரு தரப்பினர் மீது சுமத்தப்பட்டால் அது தொடர்பில் பக்கசார்பற்ற முறையிலான விசாரணைகள் மேற்கொள்ளப்பட்டு அக்குற்றச்சாட்டு பொய்யானதென கண்டறியப்பட்டால் அதன் உண்மைத்தன்மை பகிரங்கப்படுத்துவதுடன் பொய்யான குற்றச்சாட்டு சுமத்தியவருக்கு எதிராக தற்போதுள்ள சட்ட மானியங்களுக்கு அமைவாக நடவடிக்கை எடுப்பதற்கும் குற்றஞ்சாட்டப்பட்டவருக்கு ஏற்படுகின்ற சமூக பொருளாதார உடலுள்ள ரீதியிலான பாதிப்புகளுக்கேற்ப இழப்பீடுகளை வழங்குவதற்கும் உரிய ஏற்பாடுகளையும் மேற்படி சட்ட மூலம் கொண்டிருக்க வேண்டும் என்பதை நாம் தொடர்ந்தும் வலியுறுத்தி வருகின்றோம். பலிக்குட்படுத்தப்பட்டவர் என்பது காணாமல் போகப்பட்ட ஆள் மற்றும் வலுக்கட்டாயமாக காணாமல் போகப்படுதலின் நேரடி விளைவாக தீங்குற்றவரேனும் தனியால் என்று பொருளாகும் என இந்த சட்ட மூலத்தில் குறிப்பிடப்பட்டுள்ளது. அது மட்டுமல்ல, காணாமல் போகச் செய்தார் என பொய்யான குற்றச்சாட்டு சுமத்தப்பட்டவருக்கும் பலிக்கு உட்படுத்தப்படுகின்றார் என்பதை இந்த சபையின் அவதானத்திற்கு கொண்டு வர விரும்புகின்றேன். அத்துடன் காணாமல் போனோர் தொடர்பிலான குற்றச்சாட்டுகளை திசை திருப்புவதில் முன்னின்று உழைத்தவர்களையும் காணாமல் போகச் செய்தல் தொடர்பில் பக்க சார்புடன் செயல்படுகின்றவர்களையும் காணாமல் போனோர் அலுவலக பணிகளில் ஈடுபடுத்தக்கூடாதென்ற கோரிக்கையையும் இங்கு நான் முன்வைக்க விரும்புகின்றேன். காணாமல் போனோர் அலுவலக உறுப்பினர்கள் தெரிவு தொடர்பில் காணாமல் போனோரது உறவுகளிடத்தையும் சில சிங்கள தரப்பினரிடையும் எதிர்ப்பு நிலை காணப்படுகின்றது. மேற்படி உறுப்பினர்கள் தெரிவானது இராணுவத்தையும் இந்த நாட்டையும் காட்டி கொடுக்கும் ஏற்பாடு என சில சிங்கள தரப்பினர் கூறுகின்றனர். அதே நேரம் காணாமல் போனோர் தொடர்பான அலுவலகமானது காலங்கடத்தும் செயல்பாடு அன்றி அதனால் எங்களுக்கு எவ்விதமான தீர்வுகளும் கிட்டாதென காணாமல் போனோரின் உறவினர்கள் தெரிவிக்கின்றனர். யுத்தத்திற்கு பின்னரான காலப்பகுதியில் எமது மக்கள் சார்ந்து எழுந்திருந்த பல பிரச்சனைகளுக்கு உரிய தீர்வுகள் எட்டப்படவில்லை. ஒரு பிரச்சனையுடன் இன்னொரு பிரச்சனையுடன் மேலும் ஒரு பிரச்சனை என பிரச்சனைகள் நாளுக்கு நாள் பெருகி வளர்ந்து ஒரு இடத்தில் தேங்கி கிடந்த நிலைமையிலேயே இந்த பிரச்சனைகளுக்கெல்லாம் உரிய தீர்வுகளை பெற்றுத்தருவார்கள் என வாக்குறுதி அளித்து இந்த அரசை ஆட்சிக்கு கொண்டு வந்திருந்தார்கள். ஆனாலும் இன்று வரையில் நமது மக்களது பிரச்சனைகள் எதுவும் தீர்ந்ததாக இல்லை. மேலும் வேறு பல பிரச்சனைகளும் பெருகி நாடே பிரச்சனைகளுக்கு உள்ளாகியுள்ள ஒரு நிலைமையே காணப்படுகின்றது. காணாமல் போனவர்களை கண்டறிதல் என்பது வெறும் தகவல்களை பெறுதல் என்பதல்ல, உண்மைகளை கண்டறியப்பட வேண்டும். பாதிக்கப்பட்டவர்களுக்கு நீதி நியாயங்கள் கிடைக்க வேண்டும், பரிகாரங்கள் கிட்ட வேண்டும். இவை அனைத்துமே இந்த நாட்டில் மீண்டும் ஒரு இன ரீதியிலான பிரிவுகளுக்கு வித்திடாமல் தேசிய நல்லிணக்கத்தை கருத்திற்கொண்டு மேற்கொள்ளப்பட வேண்டும். கடந்த கால யுத்தம் என்பது எதிர்கால தேசிய நல்லிணக்கத்திற்கான பாடமாக அமைய வேண்டுமே அன்றி எதிர்காலத்தில் இன்னும் ஒரு யுத்தத்திற்கான பாலமாக இருந்துவிடக்கூடாது. கடந்த கால யுத்தமானது கற்றறிந்த பாடமாக இருக்க வேண்டும், கலட்டியறிந்த பாடமாக இருக்கக்கூடாது. கற்றறிந்த பாடங்களின் வேதனை மிக்க கதாபாத்திரங்களாகவே இன்று காணாமல் போனவர்களது உறவினர்கள் காத்திருக்கின்றார்கள். காணாமல் போன தங்களது உறவுகளை தேடிச் செல்லும் பயணத்தில் அவர்கள் இன்று கிளிநொச்சி கந்தசாமி ஆலய முன்றலில் திக்கு தெரியாமல் தவித்து கொண்டிருக்கின்றார்கள். இவ்வாறு ஜனநாயக ரீதியான போராட்டத்தில் ஈடுபட்டாவது தங்களது காணாமல் போன உறவுகளை கண்டறிவதற்கான பாதையில் வெளிச்சம் பிறக்கும் என்ற அவர்களது எதிர்பார்ப்புகளும் தற்போது தகர்க்கப்பட்டு வருவதாகவே தெரிய வருகின்றது. காணாமல் போனோரை கண்டறிவதற்கான அலுவலகம் தொடர்பில் ஆரம்பத்தில் நமது மக்களுக்கு ஒரு நம்பிக்கை இருந்தது. இன்று பொறுப்புமிக்க மக்கள் பிரதிநிதிகளாக இருக்க வேண்டியவர்கள் பலரும் தெரிவித்து வருகின்ற ஒன்றுக்கொன்று முரணான கருத்துக்களால் அம்மக்களது நம்பிக்கைகள் சிதைந்துள்ளதாகவே தெரிய வருகின்றது. எனவே மேற்படி காணாமல் போனோரை கண்டறிவதற்கான அலுவலகம் தொடர்பில் அதன் பணிகள் தொடர்பில் நாட்டு மக்களுக்கு விளக்கமாக அறிவுறுத்தல் படல் வேண்டும். வலுக்கட்டாயமாக காணாமல் போகப்படுதலிலிருந்து எல்லா ஆட்களையும் பாதுகாத்தல் பற்றிய சர்வதேச சமவாய என்கின்ற இந்த சட்டமூலத்திற்கு அமைவாக மேற்படி காணாமல் போனோரை கண்டறிவதற்கான அலுவலகமும் அல்லது காணாமல் போகப்பட்டோரையும் கண்டறிவது தொடர்பில் செயல்படுமா என்பதுதான் நமது மக்களிடையே நிலவுகின்ற கேள்வியாக இருக்கின்றது. அதாவது இந்த அலுவலகம் ஆரம்பிக்கப்பட்ட தேதி முதற்கொண்டு அதிலிருந்து எதிர்காலத்தில் காணாமல் போகப்படுவோர் தொடர்பில் மாத்திரம் கண்டறியுமா, அல்லது இதற்கு முன்பதாக கடந்த காலத்தில் காணாமல் போகப்பட்டோர் தொடர்பில் கண்டறியுமா, இதற்கு முன்பதாக கடந்த காலத்தில் காணாமல் போகப்பட்டோர் தொடர்பிலும் கண்டறியும் என்றால் அது எப்போதிருந்து என்பது தொடர்பில் மக்களுக்கு தெளிவுபடுத்த வேண்டும். பொதுமக்களுக்கு அறிவுறுத்தப்பட்டு கலந்துரையாடப்பட்டு மக்கள் தெளிவினை பெற ஏற்பாடுகள் மேற்கொள்ளப்படல் வேண்டும். அவ்வாறு இல்லாமல் ஒவ்வொருவரும் ஒவ்வொரு கருத்துக்களை முன்வைத்து வருவதால் நமது மக்கள் மத்தியில் தேவையற்ற முரண்பாடுகள் தோற்றுவிக்கப்படுகின்றன. நன்றி.
Thank you.